એમાં આશ્રવ અધિકાર આપણે 121 નંબરના શ્લોક ઉપર આવ્યા છે. આની પહેલા જે 120માં વાત કરી કે અહીંયા શુદ્ધ નહીં ની વાત કરી, તો પહેલા લીધી શુદ્ધ નહીં શું છે? શુદ્ધ જ્ઞાનનો અંશ. અને શુદ્ધ જ્ઞાન કેવું છે? પરોક્ષ છે. માટે શુદ્ધ નહીં પણ કેવું છે? પરોક્ષ છે. પણ એક અપેક્ષા એ છે, કેવળ જ્ઞાનની અપેક્ષા. બાકી તે વખતે વેદનની અપેક્ષા તો કેવું છે? અને પોતાના શુદ્ધ નહીં દ્વારા શુદ્ધ નહીં આત્માને ગ્રહણ કરે છે, તો એ વ્યવહારથી પણ એ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ત્યાં સુધી વાત આવી હતી. અને છેલ્લું શબ્દ સરસ શું લખ્યું? સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થયે થાય. તેનો અર્થ શું કરું? સાક્ષાત શુદ્ધ નહીં એટલે શું? એટલે કે જ્યાં પોતાના પ્રદેશ આદિ જણાય, આનંદ ગુણ આદિ જણાય, એવું જે સાક્ષાત પણ હોય તો ક્યારે થશે? કેવળ જ્ઞાન. બાકી તો જયારે ચોથે શુદ્ધ નહીં પ્રગટ થાય છે ત્યારે વેદન પ્રત્યક્ષ છે. પણ વેદન પ્રત્યક્ષ છે એટલે એમ ન સમજવું કે એની કઈ શ્રદ્ધામાં કઈ ઢીલાશ છે. એ ગુરુદેવજી એ બહુ સરસ પ્રવચનમાં લીધું છે સ્વામી વાર્નામાં, કે એ વેદન પ્રત્યક્ષ વખતે જે વિશ્વાસ આવે છે એ પણ એટલો જ દ્રઢ છે એમાં, કે એમ નથી મને પ્રદેશ નથી દેખાતા. ને ક્યારે પણ એ આપણે તો અનુભવ નહીં, પણ એકવાર આંખ બંધ કરીને સાકર ચાખીએ ત્યારે કેવો વિશ્વાસ આવે કે આ લગભગ આમ ગળી ગળી જેવી લાગે કે આમ બધું આપણી ઉપર કોઈ આંખે પાટા બાંધી દીધા અને મોઢામાં મૂકી દીધું અને ગેળો સાધાયો, ભાઈ ખબર નહીં તે શું મૂક્યું છે એવું. જીવનમાં આ એક પ્રકારે કે પ્રત્યક્ષ જ્ઞાન કેવળ જ્ઞાન જેવું થાય એનો તો કોઈ એનો તો પ્રશ્ન જ નથી. પણ આવું વેદનથી પણ એક શું થઈ શકે છે? નિર્ણય થઈ શકે છે. તો એ અહીંયા કે સાક્ષાત શુદ્ધ નહીં એટલે કે કેવળ જ્ઞાન જેમ બધું જાણે છે પ્રત્યક્ષ બધું, એ બધું તો ક્યારે થવાનું છે? કેવળ જ્ઞાન થયે થશે. પણ જ્યાં શુદ્ધ નહીં પ્રગટ થાય છે, આનંદનું વેદન આવે છે, ત્યાં નિશ્ચિતપણે એવો નિર્ણય વિશ્વાસ કે આત્મા શુદ્ધ છે, આત્મા આનંદમય છે, એ જે પ્રકારે એવું બધું સાથે આવતો હોય. હવે ફરીથી 121 કળશ લઈએ આપણે. અને આ 121 કળશ છે એ એક્ઝેક્ટલી આગળ જે બે ગાથાઓ આવવાની છે એના માટે છે. જો આગળ જે આશ્રવ અધિકારની હવે છેલ્લી બે ગાથા આવશે 179 અને 80, એમાં 180 ગાથામાં શું કરશે કે શુદ્ધ નહીંથી જે ચ્યુત થાય છે એ કર્મો બાંધશે. અને કેવા કર્મો બાંધશે? વિવિધ પ્રકારના. કોની જેમ? કે આહાર ગ્રહણ કરે છે અને એમાં એ જુદા જુદા રૂપે પડમી જાય. કોઈ હાડકામાં જાય, કોઈ લોહીમાં જાય, કોઈ બીજામાં માંસમાં જાય, કોઈ ચરબીમાં, જેવી રીતે કાર્બોહાઈડ્રેટ અને ચરબી એટલે એવું એવી રીતે અહીંયા એ બે વાતને આ એક કળશમાં આપણને અહીંયા એ બતાવશે. હવે કહે છે જેવો શુદ્ધ નહીંથી ચ્યુત થાય. જેવો 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 એટલે શું કેવું છે? જેવો એટલે કોણ? આપણે જ્ઞાની. પણ જેવો શબ્દ શું કામ? એમ જેવો કહીને શું કેવું છે કે બધા આવા નથી થવાના એવું બી જરૂર નથી. એમાં કોક હોય તો ની વાત છે, બાકી બધા. અને એમાં પહેલા તો આપણે શુદ્ધ નહીંથી ચ્યુત થઈએ તો શું થાય આપણને? શુદ્ધ નહીં હોય તો વાત કરો સમય કશું. અચ્છા, હરિયન ભગવાન શુદ્ધ નહીં થી ચ્યુત થાય તો શું થાય? ક્યાંય ન થાય. અરે ભાઈ, અહીંયા તો જેને શુદ્ધ નહીં છે એ સાધક દશાની વાત છે. તો એ જેવો શુદ્ધ નહીં થી ચ્યુત થાય છે, અને એ વાત સમજી લેવું કે ચ્યુત થાય પછી કઈક ફરક હશે ને? અનાદિ મિથ્યા દ્રષ્ટિ અને સાદી મિથ્યા દ્રષ્ટિ બેમાં ફરક હોય ને? એ દશામાં કઈ પછી ફરક નથી. હા, એટલું છે કે જેને સાદી છે એને મર્યાદા કરી લીધી. પણ એ સમયની દશામાં એટલે ક્યારે પણ આપણે એમ ન વિચારવું, આપણે ભૂતકાળમાં પામી ગયા છે ને ચ્યુત થઈ ગયા છે ને, એવું કેમ થયું હોય શકે? એમાં કઈ ના. અરે એવા કુતર્ક કરીને કોઈ તને અત્યારના તને શું છે? જે અનાદિ મિથ્યા દ્રષ્ટિનું જેવું વેદન છે એવું જ તને છે, તો ફરક શું છે? ત્યારે હતું ત્યારે હતું, પણ ચ્યુત શું કામ થયો? અત્યારના તેનું પનિશમેન્ટ વગર તો જે ચ્યુત થાય છે અને તે ફરીથી શુદ્ધ નહીંથી ચ્યુત થાય એ કર્મ કેમ બાંધે છે? શુદ્ધ નહીંથી ચ્યુત થાય એ કર્મને છે ને શું થાય તેવો કર્મ. કારણ કે સુધનેતિ ચિત્ત એટલે શું કે રાગ થી વેદના હતું એની જગ્યાએ હવે એકાકાર છે, અને રાગમાં એકાકાર થાય તો શું થાય છે, જૂના કર્મના ઉદયના નિમિત્તે નવા કર્મ આવવાનું શરૂ થઈ જશે, અને નવા કર્મ આવે તો પછી બંધાશે. અત્યાર સુધી કેમ નતું થતું કે જૂના કર્મનો ઉદય આવી જતો હતો પણ સાથે રાગદ્વેષ નહોતા, તો પછી એ કહેવાય છે નિજાતે. પણ જો તું ચ્યુત થઈ ગયો શુદ્ધ નહીં થઈ, તો શુદ્ધ નહીં થી ચ્યુત થયો એનો અર્થ શું થયો, જેનાથી જે ભિન્નતા કરી હતી રાગાદિથી તેમાં હવે પાછો એકાકાર થઈ ગયો, અને રાગાદિમાં એકાકાર થઈ ગયો તો શું થશે, જૂના કર્મનો ઉદય હવે એના નિમિત્તે નવા કર્મો આવ્યા કરશે ને બંધાઈ જશે. તે અહીંયા એક ચિત્તર કર્મ બાંધે છે. જગતમાં જેવો સુધનૈતિક ચિત્ત થઈને ફરીને, શબ્દ શું કામ હોય કે ફરીને પુનર છે ને, પુનઃ સંસ્કૃતમાં ફરીને કેમ
હોય,
પેલા આવું તે કર્યું હતું પાછો ફરીથી એવું કરે છે એટલે પુનઃ ફરી, પેલા તો બાંધતો હતો હવે પાછો ફરીને. પણ કે જગતમાં જેવો સુધનૈતિક ચિત્ત થઈને, અહીંયા જેવોમાં એટલે જે જ્ઞાની છે અને એ ચ્યુત થઈને સુધનૈથી ચ્યુત થઈને, અને એક બહુ ગુરુદેશી આમાં એક લેતા હોય આમાં એવું કેમ ના લખ્યું વ્યવહાર નહીંથી ચ્યુત થઈને, શું આરોપ છે ને શુદ્ધ નહીં સેમ એ રીતે અશુદ્ધ નહીં એટલે ચલો વ્યવહાર નહીં પણ છે કે નહીં, અરે ભાઈ શુદ્ધ નહીંથી ચ્યુત છે તો વ્યવહારથી પણ ચ્યુત થવાનું નિશ્ચય થવાનું. પણ અહીંયા તો જે મહાપુરુષાર્થ કરીને જે પ્રાપ્ત કર્યું એની વાત કરી, ઓલું નથી હીરો ખોવાણો સાથે વિચાર કરે ને યાર સારે ડબ્બી ખોવાઈ ગયો સાથે એમ વિચાર કરીને, કેમ ખોવાણો હોય ડબ્બીમાં હીરો રાખ્યો હોય અને એ ક્યાંક પડી ગયું ભૂલાઈ ગયું તો આપણે કોને યાદ કરે, યાર ડબ્બી પણ ભૂલાયો હા નહીં એમનો યાદ કરી. એમ અહીંયા શું છે કે જે મહાપુરુષાર્થે એ પ્રાપ્ત કર્યું તો જે નથી એટલા માટે એને લઈને, બાકી તો બે સાથે જ હોય એવું નથી કે શુદ્ધ નહીંથી ચિત્ત વ્યવહાર ને હજી ચાલુ છે એવું, પણ મુખ્યતા જેની હોય એ રીતની હોય. તો શુદ્ધ નહીં ચૂત થઈને ફરીને, એટલે પેલા હતો છૂટો તો પાછો ફરીને રાગાદીના સંબંધને પામે એવા જીવો, એટલે બધા નહીં પેલું તો, પેલું તો એક પેલા કોણ, પેલા ત્રણ માંથી બૈરાત્મા અંતરાત્મા પરમાત્માથી, ન બૈરાત્મા ન પરમાત્મા કોની વાત ખાલી અંતરાત્મા, અંતરાત્મા પણ જે શુદ્ધ નહીં થી હવે ચ્યુત થાય છે નહીં, બીજા નથી થતા તો એનો તો કોઈ પ્રશ્ન નથી. આના જેવું છે પેલું કહેવાય ને 64 પેરી પેપર હોય ને એને ઘસે અને એમાં જો વચ્ચે રોકાઈ ગયો તો એનું છૂટું પડેલું પાછું એમાં ભેગું થઈ જાય, એવું બીજામાં આવે છે કોઈ માં કે જો એનું એટલા કલાક સુધી એને પ્રોસેસ રાખવી જ પડે, એવું જો ન કરે તો પાછું એમાં ભેગું થઈ જાય. એમ અહીંયા શું કરવું પડશે, ચાલુ જ કરે નિરંતર, તો ભાઈ એવું ન કર્યું અને જો ચ્યુત થઈ ગયો તો ફરીને રાગાદિકને સંબંધને પામે છે, રાગાદિકના સંબંધને એટલે પાછો એમાં એકાકાર એવો જ થઈ જાય છે, જે પુરુષાર્થથી ભિન્ન થયો તો પાછો એમાં એકાકાર થાય. એવા જીવો, એવા જીવો હવે શું કરે છે, અનેક પ્રકારના કર્મબંધ કરે છે. છેલ્લે એવું લેવું તું હજી આવશે, એવા જીવોને શું થાય છે હવે, એ કર્મબંધ અનેક પ્રકારનો છે. હવે એમાં હવે કેવું થયું, શુદ્ધ નહીં છૂટે એનો શું, જે એમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, આ શુદ્ધ નહીં થી ચ્યુતની વ્યાખ્યા કરી, જે એમણે જ્ઞાનને છોડ્યું છે, જ્ઞાનને છોડ્યું છે એટલે સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું પણ છૂટી ગયું, શુદ્ધ નહીં છૂટ્યું તો સાથે અવિનાભાવ એવું સમ્યક જ્ઞાન પણ છૂટી ગયું છે, અથવા બીજી રીતે લઈએ જ્ઞાનમય શુદ્ધાત્મા છે એનો આશ્રય છૂટી ગયો છે, જે રીતે બધું જ્ઞાનમાં બે લે, જ્ઞાન એટલે સમ્યક પણથી પણ લ્યો, પોતાનો જ્ઞાન આત્મા પણ લ્યો, એને પણ છોડી દીધો, અને સાથે જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું તો શુદ્ધ નહીં સાથે એ પણ, જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, એવા થયા થકા અપણતિમાં આવું થયું. ઓલું જે થયું શુદ્ધ નહીંથી ચ્યુત થયા તો શું આવ્યું, વ્યય, તો ઉત્પાદન થયો, અજ્ઞાન છૂટી ગયું, છૂટી ગયું પણ એ ગયું, પણ આવો એક પણતીમાં હવે નાયકનો ભગવાનનો અને જે સમય જ્ઞાન હતું એ પણ ચૂકતે એને છોડ્યું છે એવા થયા થકા. પૂર્વવત દ્રવ્ય આશ્રવો વડે કર્મબંધને ધારણ કરે છે. ફરીથી લિંક આવી ગઈ, પેલા શું થતું હતું અજ્ઞાન દશા, એમાં પૂર્વ બાંધેલા કર્મો, અને એમાં તું રાગ દ્વેષ મોહ કરતો હતો, નવા કર્મો આવતા હતા અને બંધાતા. આશ્રવ છે એટલે આવતા હતા અને બંધાતા. તો ફરીથી શું થાય છે કે પૂર્વે બાંધેલા દ્રવ્ય આશ્રવ એનો ઉદય, હવે નવાને. અને આવું કેમ હશે? પૂર્વના બાંધેલા જે છે એનો ઉદય આવે, ત્યાં નવા કર્મો આવે છે અને બંધાય છે. નો અર્થ શું? ભાઈ મોહ રાગદ્વેષ કરીએ છીએ એનો અર્થ શું? આખો ફરીથી જૂના કર્મનો ઉદય, અહીંયા રાગદ્વેષમાં કરીએ છીએ, નવા કર્મો આવે છે અને બંધાય. એનો અર્થ શું છે? કયા કઈ એ તો બધું છે, શાસ્ત્ર અપેક્ષાના તો બધા શબ્દ, એ બધા શબ્દો છે. રાગ દ્વેષ મોહ એ નવા બંધનું આમંત્રણ છે. શું છે? નવા રાગ દ્વેષ જે કરીએ છીએ શું છે? આમંત્રણ છે. જૂના કર્મનો ઉદય તો આવીને ખરી જતો હતો, પણ એને તે રાગ દ્વેષ મોહ કર્યા એનો અર્થ શું છે? કે તને હજી ગમે છે, આમંત્રણ છે, ગમે છે તને. અને ત્યારે તો રાગ કરીને જોડાય છે, અથવા દેશ કે ગમે એમ કરીને, પણ એ જાણે શું છે? એ નવા કર્મનો બંધનું એ શું છે? આમંત્રણ છે. બાકી જો ન કરતો તો એ તો જૂના તો વયા જવાના હતા અને નવા આવવાના નતા. તો એને જેને જ્ઞાન ને છોડ્યું છે એવા થયા થકા. જો પરિણામ વર્તમાન આવું છું, થયા થકા આવું પરિણામ દેખાડ્યું, હવે આવું થયા થકા. પૂર્વ પૂર્વના બંધાયેલા દ્રવ્ય આશ્રવ વડે કર્મ બંધને ધારણ કરે છે. પૂર્વ કર્મ નો ઉદય અહીંયા બંધ થાય છે, કારણ કે વચ્ચે હવે કેવા રૂપે થયો છે? જ્ઞાન છૂટી ગયું, નાયક સ્વભાવનો આશ્રય શુદ્ધ નહીં છૂટી ગયું, અને રાગમાં ફરીથી એકાકાર થઈ જતો. એ કર્મબંધને ધારણ કરે છે એટલે કર્મોને બાંધે. હવે એ જે કર્મો બાંધે છે, તો પહેલી શેની વાત આવી? ચ્યુત થાય છે એનું. અને ચ્યુત થાય છે તો હવે એનું ફળ શું છે? કે કર્મો બાંધે છે. અને એ કર્મો કેવા? કે જે કર્મબંધ અનેક પ્રકારના વિકલ્પોની જાળ કરે છે. એટલે કે એ કર્મબંધ અનેક પ્રકારનો છે. એક રાગ હોય છે તેમાં અનેક પ્રકારના નાનાવણી દસનાવણી બધા અનેક પ્રકારના બંધાતા હોય છે. આયુષ એક વાર બંધાય, તમે સાત તો બંધાતા. આ રીતે અનેક પ્રકાર, આમ કહીને પણ એમ નતું કેવું કે એક જ પ્રકાર બંધાય. એ જે રાગ છે એના નિમિત્તે અનેક પ્રકારના કર્મ બંધાય. એનો ભાવાર્થ, શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે હું શુદ્ધ છું એવા ધારણા જ્ઞાન થી છૂટીને અને યાદ ન રહેવું, બીજાને સમજાવતા આવડે નહીં, બોલતા આવડે નહીં. આખું આ વાત આમાં આપણે શું છે? બધા આપણે બધા થાપ ખાઈ જઈએ છીએ, ભૂલ કરીએ છીએ. થોડું શબ્દનો યોગ, વાણીનો યોગ થઈ ગયો, થોડુંક ધારણા જ્ઞાન થઈ ગયું, અને થોડાક વિકલ્પો થતા હોય તત્વના એના બધા, તો આપણે શું માનીએ? મારું કામ થઈ ગયું છે. આખું આ પરિણમન ઉપર આટલો બધો કેમ વજન હશે? પરિણમન તારે શું જોવે છે? શું તારે વેદન જોવે? તો વેદન તો પરિણમન હશે તો મળશે તમને. જેમ કે તારે જોવું છે લોન જોવે છે, એની સામે તારે કઈ હાઇપો પડશે ને? હાઇપોક્રેટ શું કે ને એમાં તારે કઈ એની સામે એનું બાર્ગેન, એના ઓલું શું કહેવાય, મોર્ગેજ. તારે એને મોર્ગેજ મૂકવું પડશે. એટલે કે મોર્ગેજ નથી, મારે ખાલી લોન. તેમ અહીંયા કહે છે તારે વેદન જોવે છે તો તારે શું જોશે? પરિણમન તો કરવું જ પડશે. પરિણમન વગર ક્યારે પણ, પરિણમન વગર વેદન હોત તો શું થાય? અરે તો બધા જીવો સુખી ન હોત, કારણ પરમાત્મા કોની પાસે નથી? જો એ શક્તિરૂપ સામર્થ્ય જો વેદન થતું હોત તો બધા પાસે તો એ છે. આખું વેદનમાં કેમ ફરક પડે છે? કે પરિણમન નથી. એ પરિણમન તો અહીંયા કે શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે હું શુદ્ધ છું. બધા શબ્દ એમાં લઈ લેવું. અહીંયા તો શુદ્ધ છે એટલે શુદ્ધ છું. હું જ્ઞાયક છું, અભેદ છું, ત્રિકાળી છું, ધ્રુવ છું, જે શબ્દો લેવા એવા પરિણમનથી છૂટીને છૂટીને અશુદ્ધ રૂપે પરણવા, એનું ફળ છે. જે અનાદિકાળથી માંડ જેને રોક્યું હતું, પાછું એમાં ને એમાં જ એકાકાર થઈ ગયા. જેમ છે ને ફરીને એ તરફ જાય ને ઓલું આ વ્યસનો એટલે ફરી ફરીને એમાં જોડાઈ જતું હોય છે બધા, એ તરફ એને એટલું બધું ટેવ હોય કે એના તરફ પાછું એ ફરી ફરીને જાય. અહીંયા વૃત્તિ એવી હતી કે માંડ માંડ ભિન્નતા કરી પાછી એમાં એકાકાર એ થઈ જાય છે. તો એવા પ્રેણમનથી છૂટી અશુદ્ધ રૂપે પણવું તે, અર્થાત મિથ્યા દ્રષ્ટિ બની જવું તે. એમ થતા આવું થાય છે તો શું થાય છે, જીવ મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે. જો અહીંયા ખાસ જયચંદજી કયો શબ્દ વાપરે છે, મિથ્યાત્વ સંબંધી, કારણ કે અંતે તો સિદ્ધ કરવું છે ને કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી, મિથ્યા દ્રષ્ટિને બંધ. એટલે સમ્યક દ્રષ્ટિને જે અલ્પ અસ્તિત્વના છે એને ગૌણ કરી નાખે, એટલા માટે કે સુધનથી ચ્યુત થયો એટલે મિથ્યા દ્રષ્ટિ થયો, અને મિથ્યા દ્રષ્ટિ થતા આવે એની સાથે મિથ્યાત્વ સાથેના અનંતાનું બંધી ક્રોધ માન માયા લોભ એટલે કે રાગાદિક ઉત્પન્ન થાય. અને તેથી શું થયું, દ્રવ્ય આશ્રવો. ક્યાં દ્રવ્ય આશ્રવો, જે જૂના કર્મનો ઉદય, અને એ પણ પેલા બાંધેલા હતા બધા, એ બધા પાછા ફરીથી શું થાય છે, ઉદયમાં આવીને કર્મબંધના કારણ થાય છે. માંડ માંડ છીટો તો પાછો એનાથી જે મનું હોય ને, માંડ માંડ ડોક્ટરે કીધું ગેડું, પણ મન થઈ જાય એટલે પાછો એમાં લાગી જાય છે. અહીંયા પાછો ફરીથી થયો તો શું થયું, એ રાગાદી ઉત્પન્ન થયા. તો જે દ્રવ્ય આશ્રવ કર્મનો ઉદય છે એ નવા કર્મનો આવરણ અને કર્મબંધના એ કારણ, અને તેથી અનેક પ્રકારના કર્મ બંધાય છે. અનેક પ્રકારના આઠ કર્મ, એમાંથી જે આયુષ સિવાયની અને એની બધી જુદી જુદી પ્રકૃતિ, એ બધું અનેક પ્રકારના. આ રીતે અનેક પ્રકાર અહીંયા આયુષ્ય રીતે એક સાથે એક જ વાર બંધાય, પછી તે રેગ્યુલર નો. હા, એમાં આયુષ્ય છે તે એક વાર બંધાય ને, અનેક પ્રકાર એને યોગ્ય એને પ્રકારે એને
યોગ્ય.
આયુષ્ય એક વાર બંધાય ને, એટલે એ તો નિરંતર કર્મ, બાકીની જે છે કર્મ છે, અને એમાં એની પ્રકૃતિઓ જેટલા આપણને યોગ હોય, સમ્યક દ્રષ્ટિને જે બંધાય તે સંઘ પ્રકૃતિ ને એ બધી એવી પ્રકૃતિ આપણને ન બંધાય.
આવે તો ખરા ખાલી બંધાય,
હા બંધાય એટલે આવે એ તો ખબર નથી, પણ બંધાય ને જેવી રીતે ઓલું હોય આરક શરીર છે એમ ક્યાં બંધાય આપણને. એ જે જેટલું આપણને યોગ્ય હોય તે હવે આવે છે ને નથી બંધાય એ ખબર એટલું નથી, પણ ન બંધાય એટલે તો અહીંયા અનેક પ્રકાર. આ રીતે અહીં શુદ્ધ નહીંથી ચ્યુત થવાનો અર્થ અશુદ્ધતાના બાંધથી સમ્યક ચ્યુત થવું, એમ અર્થ શુદ્ધતાના બાંધથી સમ્યક થતી, શુદ્ધતાનું બાંધ એટલે સમ્યક થતી ચ્યુત થવું એમ કરવું. આગળ અને આમાં શું ફેર પાડ્યો, એમાં ઓલામાં મિથ્યા દ્રષ્ટિ બનવું અને અહીંયા સમ્યક દ્રષ્ટિથી ચ્યુત થવું, બે એક જ એવું. શુદ્ધ નહીંથી ચ્યુતનો બે રીતે, નાસ્તિથી અને અસ્થિથી. નાસ્તિમાં શું કીધું, સમ્યક થતી ચ્યુત, અને અસ્થિમાં મિથ્યા દ્રષ્ટિ થયો. એટલે પેલા મિથ્યા દ્રષ્ટિ થયું એમ લીધું, અને અહીંયા આવે શું છે, શુદ્ધ નહીંથી ચ્યુત એટલે કે સમ્યક પ્રતિ ચ્યુત. મિથ્યા દ્રષ્ટિ નહીં, મિથ્યા દ્રષ્ટિ થયો અને સમ્યક પ્રતિ ચ્યુત થયો. શુદ્ધ નહીંથી ચ્યુત એનો બે અર્થ, પેલું શું આવ્યું, મિથ્યા દ્રષ્ટિ થયો અસ્થિ, અને નાસ્તિક શું છે, સમ્યક પ્રતિ ચ્યુત થયો. શુદ્ધ નહીંથી ચ્યુત થયો એના બે અર્થ કાઢ્યા, પેલા થયો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું, અને હવે કહે છે સમ્યક થતી ચ્યુત
થયું.
મિથ્યા દ્રષ્ટિ ચ્યુત થવાની અહીંયા વાત નથી, એ તો જયારે શુદ્ધ નહીં પ્રગટ થાય ત્યારની વાત. અહીંયા તો શુદ્ધ નહીંથી ચ્યુત થયો એનો અર્થ બે પ્રકાર. આ રીતે અહીંયા શુદ્ધ નહીંથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી, શુદ્ધતાનો ભાન એટલે પોતે શુદ્ધ સ્વરૂપ આત્મા છે એના ભાનથી, ઇઝ ઇક્વલ ટુ સમ્યક પ્રતિ ચ્યુત થવું એમ કરો. જો આ ખુલાસો શું કામ કરે છે, શુદ્ધ નહીંથી ચ્યુત એટલે ઓલું ન કરવું કે અહીંયા સમ્યક પ્રતિ એ ચ્યુત થાય છે, કારણ કે એ સમ્યક શુદ્ધ નહીંથી ચ્યુત એટલે કોઈ આગલે એમ નથી, એને સમ્યક દર્શન મુનિરાજ હોય એને સવિકલ દશામાં આવી જાય એ શુદ્ધ નહીંથી ચ્યુત છે એ વસ્તુ ન કરવું, એટલા માટે ખુલાસો કરે. એટલે નિર્વિકલ દશામાંથી સવિકલ્પમાં આવે સમ્યક દ્રષ્ટિ પણ આવે છે, એ હવે એવું બધું અર્થ ન લાવો શુદ્ધ નહીંથી ચ્યુત. ઉપયોગ નથી. અહીંયા પરમંતી ચ્યુત ની વાત છે. બોલું તો નિર્વિકલ દશામાં થી સવિકલ્પ આવે પણ શુદ્ધ નહીં ચ્યુત થયા એમ એવા નહીં, એટલા માટે ખુલાસો વધારે કરે છે. તો એના સમ્યકથી ચ્યુત થવું એમ કરવો, નિર્વિકલ માંથી સવિકલ્પ આવ્યા એવો અર્થ ન કરવો, એટલા માટે કહે છે. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે. આવી ગયું? ઉપયોગની અપેક્ષા એટલે નિર્વિકલ દશામાંથી સવિકલ દશામાં આવે એટલે શું થાય છે? સમ્યક તો શુદ્ધ નહીં થી ચ્યુત થઈ જાય છે. સમ્યક તો માંથી મિથા દ્રષ્ટિ થઈ જાય. કેમ છે? સવિકલ દશામાં આવી ગયા ને પાછા. તો શું ફરક પડ્યો? ભાઈ ચારિત્ર ની અપેક્ષા એ આખો જે પુરુષાર્થ હતો એ અલગ થયો, એને અસ્તિત્વ નો રાખ. બાકી શ્રદ્ધામાં કઈ, શ્રદ્ધા તો એ પ્રગટ છે, પ્રગટ જ છે. અહીંયા ઉપયોગ ની અપેક્ષા અહીં જો આખું એક કેટલા ખુલાસા કરે, કોઈ ખોટો અર્થ લઈ લે કે સવિકલ દશા માં આવ્યો એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, સમ્યક દર્શન વહી ગયું એમ નથી. એ આખી શેની વાત છે? શ્રદ્ધાની વાત છે. અહીંયા ઉપયોગમાં કોની વાત આવે? ચારિત્ર ની. ઉપયોગમાં આખી શ્રેણી છે ચારિત્ર
સંબંધી,
જ્ઞાન સંબંધીમાં પણ એનું જે સમ્યકપણ છે ચાલુ રહેશે, એટલે એ પ્રકારે એમાં નથી. ઉપયોગ જોયો જ્ઞાન નહીં બરોબર છે, અને એની સાથે રાગ ઉભો એ પણ બરોબર, પણ એ સમ્યકમાંથી મિથ્યા થઈ ગયું એવું નથી. એ અહીંયા હતું એટલે છે. તો ઉપયોગ નથી અર્થાત શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી. શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થઈ ગયો એટલે સવિકલ દશામાં, નિર્વિકલ દશામાંથી સવિકલ દશામાં આવ્યો, પણ શુદ્ધ નહીંથી ચ્યુત થયો એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવો એટલે સાવ મિથ્યા દ્રષ્ટિ થઈ જવું એ ચ્યુત થવું, એ તો શુદ્ધ નહીંથી એવો અર્થ છે. પણ અહીંયા જ્યાં સમ્યક દ્રષ્ટિ હોય છે અને નિર્વિકલ માંથી સવિકલ્પમાં આવે છે એનું નામ શુદ્ધ નહીંથી ચ્યુત થવું એવો અર્થ નથી. શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી. કારણ કે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો જ અર્થ લેશું. શુદ્ધ નહીંથી ચ્યુત ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ ઉપયોગથી ચ્યુત એમ જો લેશું તો સવિકલ દશામાં બધા જ જ્ઞાની મુનિરાજથી લઈને છઠ્ઠા ગુણ સ્થાન બધા કેવા થઈ જશે. અને એટલા માટે બહુ જ આંતરો પાડ્યો. શું આંતરો પાડ્યો? શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ નહીં એ સાથે બીજું પણ એક સુર
ઉપયોગની
શુદ્ધ જ્ઞાનીની સવિકલ દશા ઇઝ નોટ ઇક્વલ ટુ મિથ્યા દ્રષ્ટિની દશા. શું છે? આમ બધે સરખું લાગે. મિથ્યા દ્રષ્ટિ પણ કેવો હોય? રાગમાં હોય, બાયના ઇન્દ્રિયોમાં હોય, વિષયોમાં. સમ્યક દ્રષ્ટિ હોય એ પણ શું છે? જ્ઞાનીની સવિકલ દશા ઇઝ નોટ ઇક્વલ ટુ અજ્ઞાન મિથ્યા દ્રષ્ટિની દશા. એ રીતે અહીંયા કહેવાય. પકડ પકડ માં ફેર છે એ જ મોટો આખે. એટલે શુદ્ધ નહીં થી ચ્યુત થવું ઇઝ નોટ ઇક્વલ ટુ શુદ્ધ ઉપયોગ થી ચ્યુત થઈને સવિકલ્પ એવું નથી. હા, ચારિત્ર અપેક્ષા થશે પણ એ એવું મિથ્યા ચારિત્ર થઈ જાય એવું નથી. કારણ કે તે વખતે સવિકલ દશામાં પણ શ્રદ્ધાનું અને જ્ઞાનનું ભેદનાની ધારા તો ચાલુ. જયારે સવિકલ દશામાં આવ્યું ત્યારે શું થયું? જ્ઞાને શ્રદ્ધા એમાં એકાકાર થઈ ગયા, જે એનાથી ભેદનાની ધારાથી હજી નિરંતર ચાલુ રહે છે. અને તેથી જ્ઞાનીની સવિકલ્પ દશા અને મિથ્યા દ્રષ્ટિનું પ્રણમન બે સરખું એ નથી. તો એ શુદ્ધ નહીંથી ચ્યુત થયું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી. કારણ કે શુદ્ધ ઉપયોગ રૂપ રહેવાનો કાળ તો અલ્પ હોવાથી માત્ર અલ્પકાળ શુદ્ધ ઉપયોગ રહી પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય તો પણ મિથ્યાત્વ વિના જે રાગનો જો ફરીથી કારણ આપે છે. શુદ્ધ ઉપયોગ રહેવાનો કાળ કેટલો છે? અલ્પ છે. નીચેના ગુણસ્થાન એટલે ક્યાં સુધી? અલ્પ કાળ છે બસ. એનો જે ભૂમિકાનો જે પ્રકાર છે અલ્પ છે. શ્રેણી સિવાય પછી પડે છે જુદી વાત. બાકી જો સાતમાં સ્વસ્થાન સુધી છે તો એનો બધાનો અલ્પકાળ છે.
ઉપસમાય
તો યાર જે છઠ્ઠે સાતમાં નો ઝૂલવાનો છે એટલો શ્રેણી કરતા ઉપસમ વધારે એમ. એટલે આ તો મુખ્ય કેવું છે આખું, કે જ્યાં સાતમા ગુણસ્થાન સ્વસ્થાનમાં છે એ સુધો ઉપયોગ, અને જો બે ઘડી ઉપયોગ ટકી રહ્યો તો શું થઈ જાય, તો એ અલ્પકાળ છે. એ અપેક્ષા અહીંયા કેવો છે, એ અલ્પકાળ છે. સુધોપયોગ રૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી ફરીથી પ્રશ્ન થાય, વેદનાન કેટલા વખત સુધી રહે? ચાલુ રહે, સવિકલ્પ દશા આવે તો એક મિનિટ, એક ધીરે 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 એને વિકલ્પ આવે તો વેદનાન ચાલુ હોય. અચ્છા, અશુભ પરિણામ આવે તો પણ તો વેદનાન છે તો આવે છે. હું તો એમ જ પ્રશ્ન, વિકલ્પ આવે જો વેદનાન તમે કર્યું છે વિકલ્પ થી રાગ થી, તો ચલો અશુભ એટલે શુભ આવે કદાચ તમે, પણ અશુભ તો ન જ આવવો જોઈએ ને. હા, તો આ તો શ્રદ્ધા લઈ આવશે, આ તો શ્રદ્ધા લો. તો શ્રદ્ધાએ પણ ભિન્નતા કરી છે ને, નાની ભિન્નતા કરી છે, તો પછી આવે શું કામ? અસ્થિરતા તો ચારિત્ર માંગ્યું, જો શ્રદ્ધામાં આવ્યો, શ્રદ્ધામાં આવ્યો ને હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું એવી શ્રદ્ધા પણ થયું, અને એવું વેદનાન પણ થયું, તો બે જેનાથી ભેદ થયો તો કમસે કમ ન જ આવવા જોઈએ ને. તો શું કામ હું કહે, હું શું કામ રે એમ હું કહો, શ્રદ્ધા જ્ઞાને જો આટલું કામ કર્યું તો ચારિત્રમાં ચારિત્રમાં આવવું જ નહીં. અને કદાચ, અને કદાચ તમે બહુ કયો છો તો એક અશુભ તો ન જ આવવા દે, શુભ ચાલો એલાઉટ કરીએ થોડું. હા તો નથી, પણ માનતો નથી તો કરે શું કામ, આવે શું કામ? આપણને ખબર છે આ ઝેર છે, તો ઝેર પીએ કોઈ દી ન પીએ ને, તો એ રીતે તો જ્ઞાની રીતે ખબર છે કાળો. હા, આખો મોટો આંતરો બે જુદો પાડવો પડશે. શું આવવું ન આવવું ચારિત્ર ને આધીન છે, અને એમાં એકત્વ કરવું એ શ્રદ્ધા જ્ઞાન. તો ભાઈ શ્રદ્ધા જ્ઞાને એનું કામ તો કરી દીધું કે અમે એકત્વ નહીં કરીએ, તો હવે ચારિત્રમાં પુરુષાર્થ નથી થતો, તો આવશે. આપણે બેને શું કરી નાખીએ છીએ, ભેળસેળ એવું કરીએ કે ભેદનાન થયું એટલે ન આવવું જોઈએ. અરે ભાઈ, ભેદનાન થાય એટલે જો ન આવવું જોવે તો ચોથે જ ગુણસ્થાને યથા ક્યાં ચારિત્ર થઈ જશે. આ બે મોટો આંતરો છે, અને આ જગતમાં નથી ખબર પડતી, અથપટું કઈ નથી. હવે જો બે ગુણના જુદા જુદા કાર્ય સમજે ને તો બહુ સહેલું છે. આ તો એવું છે ભાઈ, કસાઈ ને અમે તો મંદ કરતા કરતા શું કરશું, અભાવમાં પહોંચી જશો ને. આ બહુ જ ખબર નહીં, કોઈ વિચારે નહીં આવતો, મંદ કરતા અભાવ થાય કે એકત્વ તોડતા અભાવ થશે? એકત્વ રાખવું છે કે હું મંદ કરું, ક્યારે પણ અભાવ નહીં થાય, થોડો વખત દબાશે દબાશે. પૂજ્ય બેન છે કે રૂંધાયેલો કસાય રહેશે, પાછળ ફાટશે, ક્યારે પણ એ વિચાર ના કરો. તો અહીંયા આખી એ વાત લે છે કે અહીંયા સુદુપયોગ રહેવાનો કાળ તો બહુ જ અલ્પ હોય છે, માત્ર અલ્પકાળ સુદુપયોગ રહીને નિરીકલ દશામાં રહીને અહીંયા ફરીથી નિરીકલ દશા છે, છઠ્ઠે ગુણ અથવા ચોથે પાંચમે હોય ત્યારે રાગ ન હોય ને, તો પછી નિરીકલ દશા કેમ કયો, સુદુપયોગ કેમ કયો તમે? હા, એટલે તો ન હોય ને, નિરીકલ દશા વખતે ન હોય ને, ન હોય ને, વિકલ્પ ન હોય ને. આ બધું છે ને, આ બધી અપેક્ષાઓ સમજ્યા વગર બધા ગોટાળા થશે. કોઈ એમ એકાન માની કે ત્યાં કઈ હોય નહીં, સરળતા ન હોય, અરે સરળતા ન હોય તો ત્યાં શું થઈ જશે, બાર મુગણ સ્થાન આવી જશે. આ બુદ્ધિપૂર્વક ના નથી એ અપેક્ષા, એને જ્ઞાન નિરીકલ દશા કે બાકી અબુદ્ધિપૂર્વક. અને તો ત્રણ કસાય તો બાકી રહે, સિદ્ધ કેમ થશે? એવું કઈ થોડી છે કે નિરીકલ દશામાં ત્રણ કસાય બંધ થઈ ગયા, પાછા આવ્યો એટલે પાછા ચાલુ થઈ ગયા, એવું છે બધું? આ બધી જૈન દર્શન ની બહુ જ મુખ્ય ગુણ ની શૈલી જે આખી છે ને, જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી કઈ કામ નથી થવાના. તો એ રીતે અહીંયા એ સુધોપયોગ અલ્પકાળ માત્ર રહીને પછી
ન થતી, બધું થોડું થોડું બહાર નું કરીએ તો એટલું તો કરીએ, કઈ ન કરીએ એના કરતા.
હા તો ભાઈ ચાલો, કઈ નથી મળતું તો થોડું ઝેર તો ખાઈ લે, બધું એવું નથી મળતું. ઝેર થોડી ને કેવાય,
સ્વાધ્યાય
કરીએ તમે થોડી. મંદિર જાવું, ચાલો આપણે કોઈ એમ કે હું મંદિર ગયો, હું કહું મંદિર ગયા શું, કોનું પેલા તો પ્રેરણા મંત્રી ક્ષેત્રાંતર થયું, આત્મા પણ ગયા એગ્રી, ચાલો એ તો ક્ષેત્રાંતર થયું.
ભાવ
ક્યાં ના પાડે, ક્યાં ભાવ ક્યાં શું છે, શું ભાવે શું છે? જીવનમાં આપેલો પ્રકાર છે, તારે તીવ્રતા અને મંદતા માં જવું છે કે જાતિ બદલવા માં જવું છે? બદલાય કેમ ના બદલાય? અરે નિર્ણય તો કર, એવું શ્રદ્ધામાં તો લે.
આમાં તો અમને ક્યાં થાય, મન થાય છે તો ધીમે ધીમે જશો. તો મેં કહું ને,
જો એ રીતે બહુ સારી વાત છે. એ રીતે ભૂતકાળમાં ક્યારે પણ કઈ નઈ થાય. અને એટલા માટે તારે અભિપ્રાય બદલાવાનો. તે જે પ્રયાસ કરતો હતો
કિસ્સામાં કરતો, અભિપ્રાય ના બદલ્યો. હવે તો કોઈ જ્ઞાની નથી અમારી પાસે.
જે ન્યાય જઈને તારી જે ભૂલ રહી ગઈ હતી એ જ અત્યારે તારે ભૂલ બદલાય. કે ન્યાય જઈને પણ તે અંતે તો તારા અભિપ્રાય થી વાણી સાંભળી છે, કેનારના અભિપ્રાય થી સાંભળી નથી. શું છે, જેની પાસે ગયો ત્યાં શું કરીને તારા અભિપ્રાય ને રાખીને એની વાત સાંભળી છે. ખરેખર ન્યાય ગયો તો એ શેના માટે ગયો? તો એના અભિપ્રાય ને ગ્રહણ કર. તારો જો અભિપ્રાય રાખવો તો ગયો શું કામ? પેલો તો એ પ્રશ્ન છે. સ્કૂલમાં જઈએ છે, ટીચર મને આવડે છે શીખડાવવાનો, બીજું નહીં શીખડાવવાનું. પોતે પોતાના પરિણામનો વિચાર કરે ને તો શું બાકી રહ્યું છે? એટલે અહીંયા એક આખું કોઈક આખો એપ્રોચ જેને કહે ને, આખો પ્રયાસ એક જુદી જાતનો કરવાનો, કે શ્રદ્ધાની વિપરીતતા કેમ છૂટે એ પ્રકારના અભિપ્રાય. ઓલું તો શું છે, તારતમ્યતામાં, કસાયની તીવ્રતાની મંદતાની તારતમ્યતામાં આખા એ જતા હતા.
એ પણ પાછું સાથે થાય જ છે. આ તો જે તમે અભાવનો પ્રયત્ન કર્યો તો કસાય ઓટોમેટિક મંદ હોય તો જ થઈ શકે ને. અને
એનું એ કરવું નથી પડતો. જ્યાં અભાવનો પુરસાદ જાગે છે ત્યાં એનો મંદતા સહેજે થઈ જાય. કારણ કે જેનાથી તારે રહિત થવું છે એની અધિકતા કેમ રહે? અને અધિકતા રહે છે તો તને અભાવ કરવો છે એવો અભિપ્રાય નથી.
પકડાતું નથી. વાત કહું ને કે આપણે એમ બોલવામાં આવડી ગયું ખાલી તીવ્ર કસાય ને બધામાં, પછી મેન એમાં ખેદે નથી વર્તતો.
એટલે એ તો પોતે પોતાના પરિણામનો વિચાર કરે તો ખબર પડે છે કે ભાઈ ઓલાને આમ ખાલી કહેતા હોય છે, આમ કેવા ખાતર કહીએ છીએ કે લાગણીથી કહીએ છીએ, ને બધાના પરિણામોને તો પોતાને ખબર પડતી હોય.
કશાય
આવે તો સારું લાગે. બધું એ તો એને
સંતોષ, સારા દિવસ
લાગે, સંતોષ થાય જાય છે એમાં. એ કારણ કે અનાદિની એક ટેવ છે, એની સામે એને એટલો પુરસાદની તીવ્રતા જશે. ખાલી કોઈ પરલક્ષી ભાવથી કોઈ ધારણા જ્ઞાન કર્યું કે થોડા શબ્દો શીખે કે ભાઈ કસાય, એનાથી કામ ન થાય. અંતરના જેને કહે ને તેનાથી આવે, અંતરના ઊંડાણમાંથી જેમ કે ને આખી વાત આવી જોઈએ, ને અંદરના તળિયામાંથી ઊંડાણમાંથી એ ભાઈ વાત એ આવી જાય. ઉપર છલ્લે કરવાથી એ કામ નહીં થાય.
એટલું બધું મન કસાય થઈ જાય છે,
થઈ ગયું એમ જ છે. તેવું જ છે. ઘણી વાર એવો સાતાનો રસ આવી જાય કે એમ લાગે કે હું તો પામી ગયો જાણે બધું. અરે ભાઈ, એ ફરીથી તું વેદન ઉપર જરા નજર નાખજે કે વેદનમાં કઈ એ ક્ષણભર તને એવું લાગશે, બાકી તો પાછા એવા ને એવા આકૃતાના પરિણામમાં એ રહે છે. તો કાંઈ એનાથી ફરક એ, અને એ બધું એના માટે તો ફરીથી જ્ઞાનની સૂક્ષ્મતા અને શ્રદ્ધાની દ્રઢતાથી કામ થવાનું. આપણે આપણા સ્થૂળ જ્ઞાનમાં રહીને બધું જે કાંઈ અત્યારે હું તો કહું, જે કાંઈ ચલો જૈન મંદિર ગયા, સારી વાત છે, ગુરુવાણી સાંભળી, અંતે અંતે ઉપયોગ કયો તરફ રહ્યો છે? સ્વાધીનપણે પ્રયાસ કર્યા વગર તમે સમ્યક દર્શન કેમ થાય? સ્વાધીનતા વગર ક્યારે પણ સાધના નહીં થાય. એટલે તો નિયમ બેસ લેવી, સ્વાધીન પરાધીનપણે સાધના થાય કે સ્વાધીનપણે થાય? તો છે પૂર્વ ભૂમિકામાં એવું હોય છે, પણ અંતે ક્યાં પહોંચવું છે? સ્વાધીન પણ એવો તો પ્રયાસ તો થતો નથી. અહીંયા એ
સ્વાધીનતા કરવા જઈએ તો ગમે ત્યાં
જોડાઈ જાય છે. એટલી તો પોતાની જાગ્રતા હોવી જોઈએ કે હવે સાચું શું છે ખોટું છે, એટલું જો હજી વિવેક કે ખ્યાલ ના આવે એ તો એને કરવું પડશે. તો અહીંયા અલ્પકાળ સુદોપયોગ રહીને પછી તેનાથી છૂટી જાવ. શબ્દ શું વાપરો? સુદોપયોગ રહેવાનો કાળ કેટલો છે? અલ્પ છે, બરોબર. અને અલ્પ હોવાથી છૂટા વગર રહેશે નહીં. તો એ સુદોપયોગ રૂપ રહીને પછી તેનાથી છૂટી, તેનાથી એટલે કોનાથી છૂટી? સુધોપ્યક થી છૂટી, પ્રણમન થી નહીં. શું છે? પ્રણમન થી છૂટે તો એટલા માટે શબ્દ પણ છે. પેલું તો એ છે, છદ્મસ્ત દશા છે, સુધોપ્યોગ એટલો ટકવાનો નથી, તો અલ્પકાળ જ રહેશે. તો અલ્પકાળમાં એ રહીને સુધોપ્યોગ થી છૂટશે, બાકી શ્રદ્ધાની પણથી તો એ ચાલુ જ છે નિરંતર. તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય. જ્ઞાન શ્રદ્ધાએ તો પોતાના ધ્યેય તત્વને પકડ્યું, પકડ્યું છે એમાંથી અંશ માત્ર, અને એનું જ નામ શુદ્ધ નહીંથી ચ્યુત થતો અને થાય તો શું. જ્ઞાન અન્ય જ્ઞેયો માંગ્યું, જ્યાં શુદ્ધો ઉપયોગ હતી ત્યારે જ્ઞાન માં કોણ આવતો હતો? કયો વિષય આવતો? કે બધા ભેદોથી રહીત એક અભેદ તત્વ આવતું, પણ હવે એટલો પુરુષાર્થ ટકતો નથી, તો સ્થિરતા છૂટી જાય છે, ઉપયોગ બારમાં જાય છે. તો શુદ્ધોપયોગ થી છૂટે છે, પ્રણમન થી નહીં, અને જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય. તો પણ મિથ્યાત્વના જે રાગનો અંશ છે તે અભિપ્રાય પૂર્વક નહીં હોવાથી, જો જ્ઞેયમાં જ્ઞાયકને છોડીને બીજા જ્ઞેયોમાં જાય, અને તો પણ આ ફરી ત્યાં આખી જયચંદ શું વાત કરી છે, આખી સાધક દશામાં મુનિરાજ સુધીની આખી નિરિકલ દશા સવિકલ દશા થયા કરે છે, તો પણ એની જે શ્રદ્ધાની ધારા છે, જે જ્ઞાન ધારા છે, જે શું કહેવાય જ્ઞાન ચેતનાનું પ્રણમ, એ કેવી છે? નિરંતર ચાલુ છે. એ અલ્પ છે તો કર્મ ધારા અને કર્મ ચેતના એ બે આવે છે, કર્મ ફળ ચેતના, પણ જ્ઞાન ચેતનાનું પ્રણમન તો નિરંતર ચાલુ જ રહે છે અને ચ્યુત થાય છે ના સુધોપયોગથી પ્રણમથી ને, અને જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય છે. જ્ઞાનમાં બીજા જ્ઞેયો જણાય છે, પણ હવે એમાં એકાકાર પણ થતું નથી, કારણ કે શ્રદ્ધા અને જ્ઞાન એનાથી શું છે ભિન્નતા કરી રાખી. અને તો પણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ, અને આનું નામ શું? મિથ્યાત્વ વિનાનો રાગનો અંશ એટલે અસ્થિરતાના પરિણામ. મિથ્યાત્વ વિના રાગનો અંશ એને આપણે શું કહીએ? અસ્થિરતાના પરિણામ જોઈએ, કે ચારિત્રની કમજોરી કહીએ, જે કહીએ, તો એ છે. તે અભિપ્રાય પૂર્વક નહીં હોવાથી, અભિપ્રાય પૂર્વક એટલે અભિપ્રાય પૂર્વક, અભિપ્રાય એટલે આ કરવા યોગ્ય છે એવો અભિપ્રાય નહીં, અભિપ્રાય પૂર્વક એટલે આ બહુ આમ જને કે એક એક શબ્દ થી એકદમ ખુલાસા કરીને આ શું લખ્યું છે કે ફરીથી શુદ્ધો અહીંયા વાત નથી, આટલો બધો વિસ્તાર એનો કરે છે કે શુદ્ધ નહીં જ્યોત એટલે તું એમ નહીં સમજતો કે ત્યાં અહીંયા શુદ્ધ નહીં થી ચ્યુત છે, એનો અર્થ એમ નહીં સમજતો કે સમ્યક દ્રષ્ટિ જે છે એ શુદ્ધ નહીં થી ચ્યુત થાય એટલે પ્રણમન થી ચ્યુત થાય, એટલે શુદ્ધ નહીં થી જે ચ્યુત છે એ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા જ્ઞાની જે પોતે સવિકલ દશામાં આવે છે એટલે શુદ્ધ નહીં થી ચ્યુત થઈ જાય છે એમ નહીં માનતો. શુદ્ધ નહીં થી જે ચ્યુત કીધો છે એનો અર્થ શું છે? શ્રદ્ધા જ્ઞાન નહીં, એ શુદ્ધોપયોગ થી એ ચ્યુત, અને શુદ્ધોપયોગથી ચ્યુત આવું થવા છતાં પણ એ મિથ્યાત્વ સહિતનું નથી, કારણ કે અભિપ્રાય નથી. અભિપ્રાય શુદ્ધ નહીંથી ચ્યુતનો અર્થ એ જ્ઞાની સવિકલ દશામાં આવે એટલે શુદ્ધ નહીંથી ચ્યુત થઈ ગયો એમ નથી, એ શુદ્ધોપયોગથી ચ્યુત થયો છે. પણ ત્યારે જ્ઞાનની ધારા તો નિરંતર એ ચાલુ, તો કેમ ચ્યુત થાય છે? કે ભાઈ શુદ્ધોપયોગનો કાળ તો બહુ અલ્પ છે, થોડો જ છે. મુનિરાજ હોય એને પણ છઠ્ઠે સાતમે જીવતા હોય, તો ચોથે પાંચમેને તો કોઈ માં ઘણા વખતે આવે નહીં, તો એ અલ્પકાળ છે અને તો એમાં છૂટે છે. અને જ્ઞાન સવિકલ દશા એટલે જ્ઞાન અન્ય જ્ઞાયો તરફ પણ જાય સ્વભાવને છોડીને, અને તો પણ આવું થવા છતાં પણ આ એક વિચારવા જેવું છે. જ્ઞાનીને આવું થાય તો પણ વાંધો નથી, અને એની સામે આપણે આપણે પાપમાંથી પુણ્યમાં આવે તો પણ જ્ઞાનની જ અટકાય. કઈ ધારણા જ્ઞાન કરી અગિયારંગ ભણી ચૂક્યા કે શુકલ દશાના પરિણામ થયા તો પણ આખો ફરક કોણ પાડે છે? જ્ઞાની શુદ્ધોપયોગમાંથી સવિકલ્પમાં આવે અને છતાં શુદ્ધ નહીંથી ચ્યુત નથી, અને આપણે અશુભમાંથી શુભમાં આવીએ આટલું બધું કરીએ અને તોય શુદ્ધ નહીં પ્રગટ થતી હોય નથી, શું વચ્ચે કોણ કામ કરે? અભિપ્રાય શ્રદ્ધાનો અને એટલા માટે ગુરુદેવસિંહના કોઈ પણ પ્રવચનમાં આની મુખ્યતા વાત આવતી હોય. ચરણાની યોગની શૈલી હશે તો પણ, આની કજો સમ્યક દર્શન થયું છે તો પછી આ બધું થશે. તો અણુવ્રત ને મહાવ્રત ની વાત કરજે તો સમ્યક દર્શન જ નથી થતું.
મોરબીની વાત આવી બધી, મોરબી તો કેવો આમ દ્રષ્ટ આપણે વાંચી પેપરમાં કે આટલા જણ મરી ગયા પૂરું થયું, એ બતાવે આપું કે સ્થિતિ પતિ ઉપર બેઠો હશે અને સ્ત્રી વખત આંખમાંથી કેવા આંસુ જતા હશે, તો એની મિથ્યા દ્રષ્ટિ મિથ્યા તને પૃષ્ઠ કરે છે.
એક એટલે આખું પરિણામ અને એક એક બહુ જ છે ને, ગુરુદેવસિંહની એક એક કુદરત જેને કે ગોડ ગિફ્ટ કે ના, એક નાનો પ્રસંગ હોય પણ ગુરુદેવ આમ એવું વર્ણન કરે આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ આપણે એને અંદર. એવી રીતે ગુરુદેવસિંહ પાસે એવી કળા આર્ટ જેને કે એવો મોરબીનો પ્રસંગ કે બીજા કોઈ વૈરાગના પ્રસંગ કે ગમે, અને જયારે પણ પુરાણના પ્રસંગો કે ને ત્યારે આમ સિમ્પલ હોય પણ ગુરુદેવ એ રીતે બધી વાત કરે કે સિંહના ભાવમાં છે, વાણી સાંભળે છે તો શું થાય છે, આંખમાંથી આંસુ હોય જાતે તો ગુરુદેવની સાથે શું લે, એ બારમાં આંસુની ધારા છે ને અંદરમાં કર્મની ધારા છે, નિજરા થાય છે. બારમાં આંસુની ધારા છે ને અંદરમાં કર્મની નિજરા થાય, એટલે એ રીતે આખું સુમેળ કરીને એ વાત હોય છે. અહીંયા તો ફરીથી કે શુદ્ધોપયોગમાંથી છૂટીને જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયોગ થાય તો પણ, હવે જ્ઞાયકને છોડીને બીજામાં જાય છે તો પણ શું થાય છે, ફરક શું છે, મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે એ અભિપ્રાયપૂર્વક નહીં હોય. અભિપ્રાયપૂર્વક એટલે એમાં રૂચિ નથી, એકાકાર નથી, ભલે છ ખંડના રાજમાં બેઠો તો પાછો પ્રશ્ન કરે તો પછી છોડ્યું કેમ નહીં, પ્રશ્ન તો પાછો. જો તમે કે અભિપ્રાયપૂર્વક નથી ને ગમતું નથી તો અરે ભાઈ પેલા તો કીધું પણ એ છૂટેવાનું ન થાય એ પુરસાદ ચારિત્રનો છે અને એમાં અભિપ્રાય નથી એ શ્રદ્ધાનો પુરસાદ, બે જુદી વાત છે. એટલે તો કહી દીધું પણ આપણે એક આગ્રહ રહે ને, એને આગ્રહ શું કામ રહે છે ખબર, પોતાને છોડો નથી ને બીજી રીતે એને છે ને એમ થાય કે શ્રદ્ધા થાય એટલે ચારિત્ર થઈ જવું છે. અરે તો આ વચ્ચેના ગુણસ્થાનો જ નહીં રહે, ચોથે થી સિદ્ધ ક્યાં પહોંચી જશે.
ત્યાગ કરવાથી આ બધું
એટલે આપણે એ તો ત્યાગ છે એનો પક્ષ, એટલે ત્યાગ કરવો જોઈએ. જો તમને સમય દર્શન થઈ ગયું જુદા જાણ્યા છે તો ત્યાગ એને એને બસ એવું જ છે, એને એમ લાગે કે ભાઈ ત્યાગ થવો જોઈએ તો જાણે હું આગળ
વધુ.
એટલે અહીંયા આખું શ્રદ્ધા ઉપર, અરે ભાઈ એવું હોત તો પછી ચોથું ગુણસ્થાન અહીંયા જૈન ધર્મ છે ને, કોઈ પણ જૈન માને છે કે ને ચોથું, તો ચોથું જો ત્યાં જ બધું ચારિત્ર થઈ જતો ચોથું કામ આવી રહી
કીધું.
એવો અભ્યાસ ક્યાં છે કે બધું કરે તે અભિપ્રાય ન હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પબંધ થાય છે, અને અલ્પબંધ છે ને અહીંયા ગુણ કહેવો છે. કારણ કે અભિ જો આનો અર્થ બીજો પણ આવી ગયો, અભિપ્રાય પૂર્વક અનંતબંધ થશે અને અસ્થિરતાનો છે એ અલ્પબંધ થશે. જો તને અભિપ્રાય નથી તો અલ્પબંધ છે, અને જો અભિપ્રાયમાં એકાકારનો છે તો અનંતબંધ છે. અને અલ્પબંધ સંસારનું કારણ નથી એટલે અનંત પરિભ્રમણ કરે એવું, માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. જે શુદ્ધ નહીંથી ચ્યુત થાય છે એટલે કે એ સવિકલ દશામાં આવી જાય એની અહીંયા વાત નથી. શુદ્ધ નહીંથી ચ્યુત એટલે શ્રદ્ધાથી ચ્યુત થાય એની આખી. Thank you.